એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપની ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજની આપણી વાતચીતનો વિષય છે અમેરિકાની રાજનીતિનું એકદમ કેન્દ્રબિંદુ યુએસ કોંગ્રેસ. ઘણીવાર આપણે એના વિશે સાંભળીએ છીએ, સમાચારોમાં જોઈએ છીએ, ચર્ચાઓ, મતભેદો, ક્યારેક તો એમ પણ લાગે કે કામ જ નથી થતું ત્યાં.
બરાબર, પણ શું ખરેખર એવું છે? આજે આપણે આ જ સમજવાની કોશિશ કરીશું. ડોનાલ્ડ એ રિચીના પુસ્તક ધ યુએસ કોંગ્રેસના આધારે. રિચી આપણને કોંગ્રેસની અંદરની દુનિયામાં લઈ જાય છે, ખબર છે, અને સમજાવે છે કે એની રચના કેમ થઈ હતી, મૂળ હેતુ શું હતો અને આજે ખરેખર કેવી રીતે કામ કરે છે.
અને આ સમજવું છે ને બહુ જરૂરી છે, કારણ કે દુનિયાની સૌથી જૂની અને શક્તિશાળી લોકશાહીઓમાંની એક, એની સંસદ કેવી રીતે ચાલે છે એ જાણવાથી આપણને આપણી પોતાની લોકતાંત્રિક વ્યવસ્થા પર પણ વિચારવાની એક નવી દ્રષ્ટિ મળે છે. તો ચાલો શરૂ કરીએ.
ચોક્કસ. સૌથી પહેલાં તો લેખક વિશે થોડી વાત કરીએ. ડોનાલ્ડ એ રિચી એ કોઈ સામાન્ય ઇતિહાસકાર નથી. એમણે 3 દાયકા કરતાં પણ વધુ સમય યુએસ સેનેટના ઇતિહાસકાર તરીકે કામ કર્યું છે. પહેલા એસોસિએટ અને પછી તો મુખ્ય ઇતિહાસકાર.
અરે વાહ, એટલે કે એમણે આખી સંસ્થાને માત્ર બહારથી, પુસ્તકોમાંથી નથી જોઈ, પણ અંદર રહીને અનુભવી છે. આ તો બહુ મોટી વાત કહેવાય.
બિલકુલ, અને એટલે જ એમનો દ્રષ્ટિકોણ એકદમ અનોખો છે. એમણે સેંકડો સેનેટરો અને એમના સ્ટાફના ઇન્ટરવ્યૂ લીધા છે, એટલે એમના વિશ્લેષણમાં શું કહેવાય, શૈક્ષણિક ઊંડાણ તો છે જ, પણ સાથે સાથે સંસ્થાની અંદરની કામગીરીનું જીવંત જ્ઞાન પણ છે. બંનેનો સરસ સમન્વય છે.
અને એમણે લાંબો સમયગાળો જોયો છે એટલે બદલાવ પણ સમજાવી શકે, ખરું ને?
હા, એ બહુ મહત્વનું છે. એમણે અલગ અલગ રાજકીય યુગ જોયા છે, એટલે કોંગ્રેસમાં સમય સાથે જે ફેરફારો આવ્યા છે એને તેઓ એક લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં મૂકી શકે છે.
તો રિચી એમના પુસ્તકમાં મુખ્યત્વે કહેવા શું માગે છે? એમનો મુખ્ય તર્ક શું છે?
રિચીની મૂળ દલીલ ખબર છે? બહુ રસપ્રદ છે. એ કહે છે કે આ યુએસ કોંગ્રેસ, જે આપણને ક્યારેક બહુ ધીમી લાગે, પક્ષપાતી લાગે, ગૂંચવણ ભરેલી લાગે.
હા, લાગે જ છે ઘણીવાર, ટીવી પર તો એવું જ દેખાય.
પણ એ ખરેખર તો એના સ્થાપકોએ જેવી વિચારી હતી ને, લગભગ એ જ રીતે કામ કરી રહી છે. એની રચના કોઈ બહુ શક્તિશાળી, ફટાફટ કામ કરતી સરકાર માટે નહોતી થઈ.
એમ તો શેના માટે થઈ હતી?
એનો મુખ્ય હેતુ હતો સત્તા પર અંકુશ રાખવાનો. એક વિચારશીલ, વિકેન્દ્રિત અને પ્રતિનિધિ સંસ્થા તરીકે એની રચના થઈ હતી, શક્તિનું ઝડપી કેન્દ્રીકરણ કરવા માટે નહીં.
એટલે કે જે આપણને કોંગ્રેસની ખામીઓ લાગે છે, જેમ કે કોઈ નિર્ણય લેવામાં બહુ વાર લાગે, સતત સમાધાન કરવું પડે, ખેંચતાણ ચાલ્યા કરે, તે ખરેખર એની ડિઝાઇનનો જ ભાગ છે, કોઈ ભૂલ નથી.
હા, રિચીના મતે તો એવું જ છે. આ ખામીઓ નથી, પણ ઇરાદાપૂર્વક રાખવામાં આવેલા લક્ષણો છે. આનાથી ચર્ચાને પ્રોત્સાહન મળે છે. બહુમતી પક્ષ હોય એ પણ મનમાની ના કરી શકે, અને અમેરિકા જેવો વિશાળ દેશ છે, કેટલી બધી વિવિધતા છે, તો એ બધા લોકોની અલગ અલગ, ક્યારેક તો સાવ વિરોધાભાસી ઈચ્છાઓને પણ સિસ્ટમમાં સ્થાન મળે. પુસ્તકનો હેતુ પણ એ જ છે, સામાન્ય લોકોને સમજાવવું કે આ શક્તિશાળી ધારાસભા ખરેખર કેવી રીતે કામ કરે છે, અને માત્ર ટીવી પર જે દેખાય છે, પેલી નિરાશાજનક ખેંચતાણ અને ગતિરોધ, એનાથી આગળ વધીને એની વાસ્તવિકતા શું છે એ સમજાવવું.
તો આ પુસ્તક આપણને કઈ રીતે આખી કોંગ્રેસની સફર કરાવે છે? શું શું આવે છે એમાં?
શરૂઆત થાય છે બંધારણ સભાથી. કેવી રીતે કોંગ્રેસના બે ગૃહો બન્યા, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ અને સેનેટ. પછી બંનેની અલગ ઓળખ, એમની જવાબદારીઓ, એ બધું સમજાવ્યું છે.
અને પેલો કાયદાનો નૃત્ય?
હા, એ પછી આવે છે. કાયદો બનાવવાની જે જટિલ પ્રક્રિયા છે ને, એને રિચી મજાકમાં ડાન્સ ઓફ લેજિસ્લેશન કહે છે. એમાં સમિતિઓ કેટલી મહત્વની છે, રાજકીય પક્ષો અને નેતાઓ કેવી રીતે કામ કરે છે, ફ્લોર પર કેવી ચર્ચાઓ થાય છે, લોબિંગનો પ્રભાવ શું હોય છે, આ બધું જ છે.
અને કાયદા બનાવવા સિવાયના કામો?
એ પણ છે, જેમ કે સરકાર પર દેખરેખ રાખવી, તપાસ કરવી, અને વિદેશ નીતિમાં કોંગ્રેસની શું ભૂમિકા છે એની પણ વિગતે વાત કરી છે.
સરસ. ચાલો તો હવે થોડું ઊંડાણપૂર્વક જોઈએ. શરૂઆત કરીએ બંધારણીય પાયાથી. બંધારણમાં કોંગ્રેસનું સ્થાન ક્યાં છે, કેટલું મહત્વનું છે?
જોઈએ તો બંધારણના પહેલા જ અનુચ્છેદમાં અને સૌથી લાંબા અનુચ્છેદમાં કોંગ્રેસની વાત છે. આ જ બતાવે છે કે સ્થાપકો એને કેટલું મહત્ત્વ આપતા હતા. એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કારોબારી શક્તિ, એટલે કે રાષ્ટ્રપતિની સત્તા એના પર અંકુશ રાખવાનો.
એટલે જ કોંગ્રેસને આટલી બધી સત્તાઓ આપી.
બરાબર. કરવેરા નાખવાની સત્તા, પૈસા ઉધાર લેવાની, વ્યાપારનું નિયમન કરવાની, સેના ઊભી કરવાની અને યુદ્ધ જાહેર કરવાની, આ બધી જ મોટી સત્તાઓ કોંગ્રેસને આપવામાં આવી.
અને પેલી ખાસ વાત, પાવર ઓફ ધ પર્સ, એનું શું મહત્વ છે?
હા, એ તો સૌથી અગત્યની છે. પર્સ એટલે પાકેટ, સરકારની તિજોરીની ચાવી એમ સમજો ને કોંગ્રેસ પાસે છે. સરકારે શું ખર્ચ કરવો, ક્યાં કરવો, કેટલો કરવો, એ બધું કોંગ્રેસે મંજૂર કરવું પડે. આ જ કારોબારી શાખા એટલે કે રાષ્ટ્રપતિ અને એમની સરકાર પર કોંગ્રેસનો સૌથી મોટો અંકુશ છે.
એની પાછળ શું કારણ હતું?
એ એક મોટા સમાધાનનું પરિણામ હતું. બંધારણ સભામાં, ખબર છે, મોટા રાજ્યો અને નાના રાજ્યો વચ્ચે બહુ મતભેદ હતો.
શેના વિશે?
પ્રતિનિધિત્વ વિશે. મોટા રાજ્યો એવું ઇચ્છતા હતા કે પ્રતિનિધિત્વ વસ્તીના આધારે હોય, જેમની વસ્તી વધારે એમના પ્રતિનિધિ વધારે. જ્યારે નાના રાજ્યો ડરતા હતા કે આમ થશે તો એમનો અવાજ દબાઈ જશે, એટલે એ ઇચ્છતા હતા કે દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ મળે.
એટલે સમાધાન કર્યું.
હા, જેને ગ્રેટ કોમ્પ્રોમાઇઝ કહેવાય છે. એ મુજબ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં વસ્તીના આધારે બેઠકો ફાળવવામાં આવી, એટલે મોટા રાજ્યની વાત રહી, અને સેનેટમાં દરેક રાજ્યને બે બેઠકો આપવામાં આવી, ભલે એ રાજ્ય નાનું હોય કે મોટું, એટલે નાના રાજ્યોની વાત પણ સચવાઈ.
આનાથી સિસ્ટમ પર શું અસર પડી?
આનાથી શું કહેવાય, એક કાયમી તણાવ સિસ્ટમમાં દાખલ થયો. મોટા રાજ્યો વિરુદ્ધ નાના રાજ્યો, રાષ્ટ્રીય હિત વિરુદ્ધ રાજ્યના કે સ્થાનિક હિત, બહુમતીનો અવાજ વિરુદ્ધ લઘુમતીના અધિકારો, આ બધા મુદ્દાઓ પર સતત ખેંચતાણ ચાલતી રહે છે. અને આ તણાવ આજે પણ કોંગ્રેસની રાજનીતિના કેન્દ્રમાં છે.
હવે આ બંને ગૃહોની વાત કરીએ, હાઉસ અને સેનેટ, બંનેમાં મુખ્ય ફરક શું છે?
હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ, જેમાં 435 સભ્યો છે, એને લોકોનું ગૃહ કહેવાય છે, કારણ કે એને સભ્યો દર બે વર્ષે જ ચૂંટાય છે, એટલે એમને સતત પોતાના મત વિસ્તારના લોકો અને એમના મુદ્દાઓ સાથે જોડાયેલા રહેવું પડે છે. ચૂંટણીનું દબાણ સતત માથે રહે.
અને ત્યાં સ્પીકર બહુ શક્તિશાળી હોય છે, નહીં?
હા, હાઉસમાં સ્પીકરની ભૂમિકા ઘણી પ્રભાવશાળી હોય છે. એ ગૃહની કાર્યવાહીનું સંચાલન કરે છે, કયા બિલ પર ચર્ચા થશે એ નક્કી કરવામાં એમનો મોટો હાથ હોય છે.
અને સેનેટ, એને તો પેલી કુલિંગ સોસર, એટલે કે ચા ઠારવાની રકાબી જેવું કહે છે, એવું કેમ?
હા, એવું એટલા માટે કહેવાય છે કારણ કે એની રચના વધુ સ્થિરતા અને લાંબા ગાળાની વિચાર વિમર્શ માટે થઈ હતી. એમાં 100 સેનેટર હોય છે અને એમની મુદ્દત 6 વર્ષની હોય છે.
6 વર્ષ, એટલે લાંબો સમય મળે વિચારવાનો.
બરાબર. આનાથી એમને તાત્કાલિક લોકપ્રિય દબાણમાંથી થોડી રાહત મળે છે અને મુદ્દાઓ પર વધુ ઊંડાણપૂર્વક શાંતિથી વિચારવાનો સમય મળે છે. એટલે હાઉસમાંથી કદાચ ઉતાવળમાં કોઈ કાયદો આવે તો સેનેટ એને ઠંડો પાડી શકે, એના પર વધુ વિચારી શકે, એટલે કુલિંગ સોસર.
અને સેનેટ પાસે કેટલી ખાસ સત્તાઓ પણ છે ને?
હા, જેમ કે રાષ્ટ્રપતિ દ્વારા જે મહત્વની નિમણૂકો થાય, મંત્રીઓ, સુપ્રીમ કોર્ટના જજ, રાજદૂતો, એ બધાને સેનેટની મંજૂરી જોઈએ. એને સલાહ અને સંમતિ, એડવાઇસ એન્ડ કન્સેન્ટ કહેવાય. એવી જ રીતે બીજા દેશો સાથે કરેલી સંધિઓને પણ સેનેટની બહાલી જરૂરી છે.
સેનેટમાં પેલી ફિલિબસ્ટરની પ્રક્રિયા બહુ ચર્ચામાં રહે છે, જરા સમજાવશો એ શું છે?
ફિલિબસ્ટર એટલે, સરળ ભાષામાં કહીએ તો, કોઈ કાયદા પર મતદાન રોકવા માટે જાણી જોઈને લાંબી બિનજરૂરી ચર્ચા કે ભાષણબાજી કરવી. સેનેટના નિયમોની છૂટ આપે છે.
પણ એનો ઉપયોગ શું?
આ લઘુમતી પક્ષનું એક શક્તિશાળી હથિયાર છે. જો લઘુમતી પક્ષને કોઈ બિલ મંજૂર નથી પણ એમની પાસે બહુમતી નથી, તો એ ફિલિબસ્ટર કરીને એ બિલને અટકાવી શકે છે.
તો પછી કોઈ કામ જ ન થાય?
એને રોકવાનો રસ્તો છે, જેને ક્લોચર કહે છે. પણ એના માટે 100માંથી 60 સેનેટરોના મત જોઈએ, અને 60 મત મેળવવા બહુ અઘરા છે. એટલે આ નિયમ ઘણીવાર બંને પક્ષોને, શું કહેવાય, સમાધાન કરવા માટે મજબૂર કરે છે, કારણ કે ભાગ્યે જ કોઈ એક પક્ષ પાસે 60 મત હોય છે. પણ હા, એનાથી ઘણીવાર કામકાજ અટકી પણ પડે છે, એ વાત સાચી.
હવે આવીએ કાયદો બનાવવાની પ્રક્રિયા પર. પેલો કાયદાનું નૃત્ય. રિચી કહે છે કે આ પ્રક્રિયા સીધી લીટી જેવી નથી, બહુ ગૂંચવણ ભરેલી છે.
બિલકુલ. કોઈક વિચાર કાયદો બને ને ત્યાં સુધીમાં એને ઘણી લાંબી અને વાંખી ચૂકી સફર કરવી પડે છે. અને મોટાભાગનું ખરું કામ તો સમિતિઓમાં થાય છે.
સમિતિઓ એ કેવી રીતે?
કોંગ્રેસમાં દરેક વિષય માટે ખાસ સમિતિઓ અને પેટા સમિતિઓ હોય છે, જેમ કે નાણાં સમિતિ, કૃષિ સમિતિ, સશસ્ત્ર સેવા સમિતિ વગેરે. આ સમિતિઓ ગેટકીપર જેવી છે. કોઈપણ બિલ પહેલાં સંબંધિત સમિતિ પાસે જાય, ત્યાં એની બારીકાઈથી ચકાસણી થાય, એના પર ચર્ચા થાય, નિષ્ણાતો અને સામાન્ય લોકોના મંતવ્યો પણ સાંભળવામાં આવે, અને જરૂર પડે તો એમાં ફેરફાર પણ થાય, જેને માર્કઅપ કહે છે.
એટલે મોટાભાગના બિલ ત્યાં જ નક્કી થઈ જાય?
હા, ઘણા બધા બિલ તો સમિતિના સ્તરે જ અટકી જાય છે. જો સમિતિ એને મંજૂરી આપે તો જ એ બિલ આગળ, એટલે કે આખા ગૃહના ફ્લોર પર ચર્ચા માટે જાય છે.
અને જો સમિતિમાંથી પસાર થઈ જાય પછી શું?
પછી એ ગૃહના ફ્લોર પર જાય, ત્યાં બધા સભ્યો એના પર ચર્ચા કરે, સુધારા સૂચવે અને અંતે મતદાન થાય. ઘણીવાર એવું બને કે હાઉસ અને સેનેટ બંને એક જ બિલના અલગ અલગ સંસ્કરણો પસાર કરે.
ત્યારે શું થાય? મતભેદ કેવી રીતે દૂર થાય?
ત્યારે બંને ગૃહોના સભ્યોની એક કોન્ફરન્સ કમિટી બને. એ લોકો બેસીને મતભેદો દૂર કરી એક સંયુક્ત સંસ્કરણ તૈયાર કરે. પછી એ સંયુક્ત બિલ ફરીથી બંને ગૃહોમાં મતદાન માટે જાય.
અને છેલ્લે રાષ્ટ્રપતિ પાસે.
હા, બંને ગૃહોમાંથી પસાર થયા પછી બિલ રાષ્ટ્રપતિ પાસે સહી માટે જાય. જો એ સહી કરે તો એ કાયદો બની જાય. પણ રાષ્ટ્રપતિ પાસે વીટો વાપરવાનો પણ અધિકાર છે, એટલે કે એ બિલને નામંજૂર કરી શકે છે.
જો રાષ્ટ્રપતિ વીટો વાપરે તો પછી એ બિલનું શું થાય?
તો એ બિલ પાછું કોંગ્રેસમાં જાય, અને જો કોંગ્રેસના બંને ગૃહો 2/3 બહુમતીથી એ બિલને ફરીથી પસાર કરી દે તો રાષ્ટ્રપતિના વીટો છતાં એ કાયદો બની જાય. પણ આવું બહુ ઓછું બને છે, કારણ કે 2/3 બહુમતી મેળવવી ખૂબ મુશ્કેલ છે.
આખી પ્રક્રિયામાં રાજકીય પક્ષો, લોબિંગ, પૈસા એ બધાનો કેટલો પ્રભાવ રહે છે?
હા, ઘણો બધો. રાજકીય પક્ષો અને એમના નેતાઓ, જેમ કે બહુમતી પક્ષના નેતા, લઘુમતી પક્ષના નેતા, વ્હીપ જે પક્ષના સભ્યોને લાઇનમાં રાખવાનું કામ કરે, એ બધા દિશા નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
અને અત્યારે તો પક્ષીય ખેંચતાણ બહુ વધી ગઈ છે ને?
હા, છેલ્લા કેટલાક દાયકાઓમાં પક્ષીય વફાદારી અને ધ્રુવીકરણ ખૂબ વધ્યા છે. એના લીધે સમાધાન કરવું, વચ્ચેનો રસ્તો કાઢવો, એ બધું બહુ મુશ્કેલ બની ગયું છે. એ સિવાય લોબિસ્ટ, એટલે કે જેઓ ખાસ હિત ધરાવતા ઉદ્યોગો કે જૂથો માટે કાયદા પર પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરે છે અને ચૂંટણી લડવા માટે જે ભંડોળ જોઈએ છે, એનો પણ કાયદા ઘડતર પર સારો એવો પ્રભાવ રહે છે.
અને કોકસસ શું છે?
કોકસ એટલે સમાન વિચારધારા, હિતો કે પૃષ્ઠભૂમિ ધરાવતા સભ્યોના અનૌપચારિક જૂથો, જેમ કે બ્લેક કોકસ, વિમેન્સ કોકસ કે પછી કોઈ ચોક્કસ ઉદ્યોગ કે પ્રદેશના હિત માટે બનેલું કોકસ. આ જૂથો પણ નીતિઓ ઘડવામાં અને પોતાના મુદ્દાઓ ઉઠાવવામાં મહત્વનું ભાગ ભજવે છે.
કાયદા બનાવવા સિવાય કોંગ્રેસનું બીજું એક મહત્વનું કામ છે દેખરેખ અને તપાસ, ઓવરસાઇટ એન્ડ ઇન્વેસ્ટિગેશન. એના વિશે થોડું જણાવશો?
હા, આ કોંગ્રેસની એક બહુ જ અગત્યની સત્તા છે, સરકાર પર, ખાસ કરીને કારોબારી શાખા પર નજર રાખવાની શક્તિ. કોંગ્રેસ એ તપાસી શકે છે કે સરકારી વિભાગો અને એજન્સીઓ કાયદાનો બરાબર અમલ કરી રહી છે કે નહીં, પૈસાનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં, ક્યાંય ભ્રષ્ટાચાર કે સત્તાનો દુરુપયોગ તો નથી થઈ રહ્યો ને?
એ કેવી રીતે કરે છે?
એના માટે કોંગ્રેસ સુનાવણીઓ યોજી શકે છે, સરકારી અધિકારીઓને બોલાવીને પ્રશ્નો પૂછી શકે છે, દસ્તાવેજો મંગાવી શકે છે અને જરૂર પડે તો તપાસ પંચ પ્રગમી શકે છે.
કોઈ મોટું ઉદાહરણ ધ્યાનમાં આવે છે?
સૌથી મોટું ઉદાહરણ તો વોટરગેટ કૌભાંડની સેનેટ દ્વારા થયેલી તપાસ છે. એ તપાસના કારણે જ તત્કાલીન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનને રાજીનામું આપવું પડ્યું હતું. બીજું એક ઉદાહરણ ઈરાન કોન્ટ્રા કૌભાંડની તપાસ છે. એટલે આ સત્તા કોંગ્રેસને એક મજબૂત વોચડોગ, એટલે કે ચોકીદાર બનાવે છે, જે સરકારને જવાબદાર ઠેરવે છે.
અને વિદેશ નીતિમાં કોંગ્રેસની શું ભૂમિકા છે? ત્યાં તો સામાન્ય રીતે આપણને એમ લાગે કે બધું રાષ્ટ્રપતિ જ નક્કી કરે છે.
લાગે એવું, પણ બંધારણે અહીં પણ સત્તાની વહેંચણી કરી છે. રાષ્ટ્રપતિ ભલે કમાન્ડર ઇન ચીફ, એટલે કે મુખ્ય સેનાપતિ હોય અને વિદેશ નીતિના મુખ્ય ઘડવૈયા હોય, પણ યુદ્ધ જાહેર કરવાની સત્તા ફક્ત અને ફક્ત કોંગ્રેસ પાસે છે.
ઓહો, આ મહત્વનું છે.
હા, અને સેના માટે પૈસા મંજૂર કરવાની સત્તા પણ કોંગ્રેસ પાસે જ છે. એટલે કોંગ્રેસ ચાહે તો ભંડોળ રોકીને કોઈ લશ્કરી કાર્યવાહીને અટકાવી શકે છે. આ ઉપરાંત આપણે આગળ વાત કરીએ એમ આંતરરાષ્ટ્રીય સંધિઓ પર સેનેટની મંજૂરી જરૂરી છે, અને આંતરરાષ્ટ્રીય વેપાર અંગેના નિયમો બનાવવાની સત્તા પણ કોંગ્રેસ પાસે છે. એટલે રાષ્ટ્રપતિ અને કોંગ્રેસ વચ્ચે વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે સતત એક બંધારણીય તણાવ રહે છે.
છેલ્લે રિચી કોંગ્રેસ અને સામાન્ય અમેરિકન લોકો વચ્ચેના સંબંધની વાત કરે છે, અને એમાં એક વિરોધાભાસ છે, ફેનો પેરાડોક્સ. જરા સમજાવો ને, આ શું છે?
આ બહુ રસપ્રદ વાત છે. રિચર્ડ ફેનો નામના એક રાજનીતિ વિજ્ઞાનીએ આ અવલોકન કર્યું હતું. એમણે જોયું કે મોટાભાગના અમેરિકનો જ્યારે સર્વેક્ષણમાં પૂછવામાં આવે ત્યારે કોંગ્રેસને એક સંસ્થા તરીકે બહુ પસંદ નથી કરતા. એના કામકાજથી નારાજ હોય છે, એને બિનકાર્યક્ષમ માને છે અને નીચી રેટિંગ આપે છે.
હા, એ તો આપણે ત્યાં પણ સંસદ માટે ક્યારેક આવી લાગણી જોવા મળે.
બરાબર. પણ વિરોધાભાસ એ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે એ જ લોકો પોતાના વિસ્તારના જે પ્રતિનિધિ હોય છે ને એમાંથી મોટાભાગનાને ફરીથી ચૂંટી કાઢે છે.
અરે, આવું કેમ? એક તરફ સંસ્થાને નાપસંદ કરવી અને બીજી તરફ એના જ સભ્યોને ફરી ચૂંટવા.
રિચી સમજાવે છે કે આનું કારણ એ છે કે લોકો કોંગ્રેસ એટલે કે વોશિંગ્ટનમાં ચાલતી રાષ્ટ્રીય રાજનીતિ, પક્ષીય ખેંચાતાણ, મોટા મુદ્દાઓ એને અલગ રીતે જુએ છે, અને મારા કોંગ્રેસમેન કે મારા સેનેટર એટલે કે જે પ્રતિનિધિ એમના પોતાના વિસ્તાર માટે કામ કરે છે, એમના સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં મદદ કરે છે, એને અલગ રીતે જુએ છે.
એટલે સ્થાનિક સ્તરે કામ દેખાય તો મત મળી જાય.
હા, ભલે લોકો રાષ્ટ્રીય રાજનીતિથી નિરાશ હોય, પણ જો એમના પોતાના પ્રતિનિધિએ એમના કોઈ અંગત કામમાં મદદ કરી હોય, જેમ કે કોઈ સરકારી લાભ મેળવવામાં, પાસપોર્ટ કઢાવવામાં, આ બધાને કેસવર્ક કહે છે, અથવા તો એમના વિસ્તાર માટે કોઈ સરકારી યોજના, પોલ, રસ્તો, ફેક્ટરી વગેરે મંજૂર કરાવ્યો હોય, જેને ક્યારેક મજાકમાં પોર્ક બેરેલ કહેવાય છે, તો લોકો એ પ્રતિનિધિને હકારાત્મક રીતે જુએ છે અને એને મત આપે છે. આને જ બે કોંગ્રેસનો વિચાર કહેવાય છે, એક વોશિંગ્ટનની અપ્રિય કોંગ્રેસ અને બીજી દરેક સભ્યની પોતાના મતવિસ્તારની લોકપ્રિય કોંગ્રેસ.
આ તો બહુ રસપ્રદ વિશ્લેષણ છે. તો આ આખી ચર્ચામાંથી આપણે મુખ્ય કયા સંદેશા લઈ શકીએ? મને લાગે છે કે એક વાત તો એકદમ સ્પષ્ટ થઈ ગઈ કે કોંગ્રેસની રચના સંઘર્ષ અને સમાધાન માટે થઈ છે, ફટાફટ નિર્ણયો લેવા માટે નહીં.
સાચી વાત. એ ઈરાદાપૂર્વક ધીમી અને વિચાર માંગી લે તેવી બનાવવામાં આવી છે, અને કદાચ એ લોકશાહી માટે જરૂરી પણ છે, જેથી બધા અલગ અલગ અવાજોને સાંભળવાનો, વિચારવાનો સમય મળે અને ઉતાવળમાં કોઈ મોટા નિર્ણયો ન લેવાઈ જાય. આપણે ત્યાં ભારતમાં પણ સંસદમાં થતી લાંબી ચર્ચાઓ અને સમાધાનની જો જરૂર પડે છે એ પણ કંઈક અંશે આ જ વાત તરફ ઇશારો કરે છે.
અને બીજું, પેલું બે કોંગ્રેસવાળો મુદ્દો, લોકો સંસ્થાથી ભલે નારાજ હોય પણ પોતાના સ્થાનિક પ્રતિનિધિથી ખુશ હોઈ શકે છે. આપણે ત્યાં પણ આવું જોવા મળે છે, ખરું ને? સ્થાનિક ધારાસભ્ય કે સાંસદ માટે લોકોમાં અલગ લાગણી હોય છે, ભલે પછી રાષ્ટ્રીય રાજકારણ વિશે ગમે તે અભિપ્રાય હોય.
ત્રીજો મુદ્દો એ છે કે કોંગ્રેસ કોઈ જડ સંસ્થા નથી, એ સ્થિર નથી, એ સમય સાથે સતત બદલાતી રહે છે, વિકસિતી રહે છે, એના નિયમો બદલાય છે, સમિતિઓની શક્તિમાં વધઘટ થાય છે, નેતૃત્વની શૈલી બદલાય છે, એ સતત નવા રાજકીય, સામાજિક, આર્થિક પડકારો સામે ટકી રહેવા માટે શું કહેવાય, અનુકૂલન સાધવાનો પ્રયાસ કરતી રહે છે.
અને ચોથું, પેલી પર્સની શક્તિ, પૈસા પર નિયંત્રણ, આ કોંગ્રેસનો સૌથી મોટો અને અંતિમ અધિકાર છે. સરકારની લગામ ખરેખર તો આનાથી જ ખેંચી શકાય છે. ભારતમાં પણ આપણે જોઈએ છીએ કે બજેટ સત્ર કેટલું મહત્વનું હોય છે, અને સરકારને નાણાકીય બાબતો માટે સંસદની મંજૂરી લેવી જ પડે છે.
અને છેલ્લો, પાંચમો મુદ્દો છે, પ્રતિનિધિત્વનો સતત તણાવ. દરેક સભ્યએ બે મોરચે લડવાનું છે. એક તરફ પોતાના મત વિસ્તારના લોકોની જરૂરિયાતો, એમની અપેક્ષાઓ પૂરી કરવાની છે, અને બીજી તરફ આખા દેશના હિતમાં કાયદા ઘડવાના છે. આ બંને વચ્ચે સંતુલન જાળવવું એ એક કાયમી કશ્મકશ છે. સ્થાનિક માંગણીઓ અને રાષ્ટ્રીય નીતિઓ વચ્ચે સતત પસંદગી કરવી પડે છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય એવા છે, સૂત્ર જેવા. આપણે એના પર થોડી વાત કરીએ?
હા, ચોક્કસ. દાખલા તરીકે એક વિચાર છે કે કોંગ્રેસ તૂટેલી નથી, તે બરાબર એ રીતે કામ કરી રહી છે જે રીતે સ્થાપકોએ તેની રચના કરી હતી.
આ બહુ મહત્વની વાત છે. મતલબ કે જે ધીમી ગતિ કે નિષ્ક્રિયતા આપણને દેખાય છે એ કદાચ સિસ્ટમની નિષ્ફળતા નથી, પણ એની મૂળભૂત રચનાનો જ એક ભાગ છે. મોટા ફેરફારો માટે વ્યાપક સહમતી અને લાંબો વિચાર વિમર્શ જરૂરી છે, એવું જ ને?
બરાબર. બીજો એક વિચાર છે, અમેરિકન સિસ્ટમની પ્રતિભા તેની કાર્યક્ષમતામાં નથી, પરંતુ સ્પર્ધાત્મક હિતો વચ્ચે સમાધાન કરાવવાની તેની ક્ષમતામાં છે.
એટલે કે લોકશાહીમાં ઝડપ કરતા સમાવેશ અને પ્રતિનિધિત્વને વધુ પ્રાધાન્ય અપાયું છે. ભલે પ્રક્રિયા ધીમી હોય પણ એ ખાતરી કરે છે કે અલગ અલગ મંતવ્યો ધ્યાનમાં લેવાય.
અને પેલો બે દુનિયાવાળો વિચાર પણ યાદ રાખવા જેવો છે. કોંગ્રેસનું દરેક સભ્ય બે દુનિયામાં જીવે છે, વોશિંગ્ટન રાજકારણની દુનિયા અને તેમના ગૃહ જિલ્લાની દુનિયા. આ ધારાસભ્યોની દ્વિમુખી જવાબદારી અને તણાવને બહુ સ્પષ્ટ રીતે રજૂ કરે છે.
નેતૃત્વ વિશે પણ એક સરસ વાત છે જે મને ગમી. કોંગ્રેસનું નેતૃત્વ એ આદેશો આપવાનું નથી, પરંતુ ગઠબંધન બનાવવાની કળા છે. લોકશાહીમાં નેતાએ લોકોને સાથે લઈને ચાલવાનું હોય છે, સમજાવટ અને વાટાઘાટોથી કામ લેવાનું હોય છે, હુકુમશાહીથી નહીં.
તો આ બધી જાણકારી, આ બધી સમજ એક સામાન્ય નાગરિક તરીકે આપણને રોજબરોજના જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે?
મને લાગે છે કે સૌથી પહેલો ફાયદો તો એ છે કે આપણે રાજકારણ અને સમાચારોને વધુ સારી રીતે, વધુ ઊંડાણથી સમજી શકીએ. જ્યારે કોઈ સમાચાર આવે કે બિલ સમિતિમાં અટવાઈ ગયું અથવા ફિલિબસ્ટરને કારણે કામકાજ ઠપ, ત્યારે આપણે તરત જ એવું તારણ ન કાઢીએ કે સિસ્ટમ સાવ ખરાબ જ છે. આપણે એની પાછળના કારણો, પ્રક્રિયાની જટિલતાને સમજી શકીએ.
બરાબર. બીજું, આપણે વધુ જાણકાર મતદાર બની શકીએ. આપણે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું મૂલ્યાંકન માત્ર એમના ભાષણો કે કયા પક્ષના છે એના આધારે નહીં, પણ એમણે સમિતિઓમાં કેવું કામ કર્યું, પોતાના મત વિસ્તાર માટે શું કર્યું, બીજા પક્ષો સાથે મળીને સમાધાન શોધવાના પ્રયાસો કર્યા કે નહીં, સરકાર પર દેખરેખ રાખવામાં એમની ભૂમિકા શું રહી, આ બધા મુદ્દાઓના આધારે કરી શકીએ.
અને કદાચ આ સમજથી રાજકારણ પ્રત્યેની આપણી જે હતાશા છે, જે કંટાળો છે, એ થોડો ઓછો થાય. આપણને સમજાય કે લોકશાહીમાં મતભેદ, લાંબી ચર્ચાઓ અને ધીમી ગતિ એ પ્રક્રિયાનો સ્વાભાવિક ભાગ છે. આ કોઈ પરફેક્ટ સિસ્ટમ નથી, પણ જુદા જુદા અવાજોને સ્થાન આપવાનો પ્રયાસ કરતી વ્યવસ્થા છે.
અને વ્યવહારુ રીતે જોઈએ તો, જો આપણે નાગરિક તરીકે કોઈ મુદ્દા પર સરકારની નીતિને પ્રભાવિત કરવા માંગતા હોઈએ, તો આ જાણકારી આપણને મદદ કરી શકે. આપણને ખબર પડે કે કાયદો બનવાની પ્રક્રિયાના કયા તબક્કે આપણો અવાજ ઉઠાવવો વધુ અસરકારક રહેશે, કઈ સમિતિનો સંપર્ક કરવો જોઈએ કે કયા સભ્ય સાથે વાત કરવી જોઈએ.
આજની આપણી આ વાતચીત પરથી મારા માટે જે સૌથી રસપ્રદ વાત રહી એ છે કે કોંગ્રેસની જે જટિલતા છે, જે ક્યારેક આપણને અંધાધૂંધી જેવી લાગે છે, તે ખરેખર તો સત્તાને વિકેન્દ્રિત રાખવા અને વિશાળ વિવિધતાસભર દેશના અલગ અલગ મતોને પ્રતિનિધિત્વ આપવાના એના મૂળભૂત પ્રયાસનું જ પરિણામ છે. એ સંપૂર્ણ નથી, પણ લોકશાહી માટે જરૂરી છે.
અને મારા માટે જે વાત મહત્વની લાગી તે એ છે કે લગભગ 250 વર્ષ પહેલાં રચાયેલી આ સંસ્થા આજના 21મી સદીના જટિલ પડકારોનો સામનો કરવા માટે કેવી રીતે સતત બદલાતી રહી છે, અનુકૂલન સાધતી રહી છે, એ લોકતાંત્રિક સંસ્થાઓની જીવંતતા અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. આપણે એની ટીકા કરીએ એ પહેલાં એની રચના શા માટે આવી છે અને એનો મૂળભૂત હેતુ શું છે એ સમજવું ખરેખર જરૂરી છે.
અને અહીં આપણા શ્રોતાઓ માટે પણ એક વિચાર મૂકીને જઈએ છીએ. શું દરેક લોકશાહી દેશની ધારાસભા સામે આજ મૂળભૂત પડકાર નથી હોતો, સ્થાનિક જરૂરિયાતો અને રાષ્ટ્રીય હિતો વચ્ચે સંતુલન સાધવાનો? અને શું આ તણાવ ક્યારે પૂરેપૂરો ઉકેલી શકાય ખરો?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.